नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयीर्याणं नमो वज्जायाणं नमो लोये सर्वसाहूणं ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कोंदकोंदार्यो जैन धर्मोस्तु मंगलम् आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात्मन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः श्रीपरमगुरवे नमः परंपराचार्य गुरवे नमः प्रत्यक्ष उपकारी सद्गुरवे नमो नमः काले आपणे समयसार शास्त्रमांथी स्वाध्याय करी हती। गुरुदेव श्री ने तो समयसार प्राणप्रिय अने समाजमां पण समयसार प्रवचनसार पंचास्तिकाय आ त्रण ग्रंथाधिराजनी खूब खूब मान्यता महत्ता छे। पण गुरुदेव श्री कहता था के एक नियमसार शास्त्र पण छे जेनी प्रसिद्धि आ समयसार प्रवचन सार पंचास्तिकाय जेटली नथी। पण कोई कोई बाबत में तो नियमसारना अमुक भावो समयसार नी समकक्ष चावी जाए एवा छे। अरे एनाथी पण चढ़े एवा छे कोक कोक ठेकाणे तो एम कहूं नियमसार विषय। ए आ नियमसार शास्त्र एमाथी नियमसार नी मूल गाथा तो नहीं पण एक विद्यानंदी स्वामी नामना आचार्य थई गेला हता ब्राह्मण पण जन्मनी अपेक्षाए पण जैन धर्मनी एमने श्रद्धा थई गई अने एमने तत्वार सूत्र उपर एक अति सुंदर अष्टसहस्री नामनी टीका रची। ए विद्यानंदी स्वामी ने स्वामीए एक सुंदर श्लोक आ नियमसार शास्त्रना पहला जीव अधिकार में जे વિષય વર્ણન છે એના અનુસંધાનમાં એક સુંદર શ્લોક કહ્યો છે. એ શ્લોકની આજે આપણે સ્વાધ્યાય કરવી છે. સર્વજ્ઞનો ધર્મ સુષર્ણ જાણી આરાધ આરાધ પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થશે એના વિના કો ઇન બાય સાશે. આ નિયમસાર અને એમાં વિદ્યાનંદી સ્વામીના શ્લોકની વાત કરતા કરતા અમે વળી ક્યાં આડા માર્ગે ઉતરીને આ વાત કરી. શું કહ્યું મેં? બધું ભાઈ હું શું બોલ્યો? ફરી વાર બોલું. સર્વજ્ઞનો ધર્મ સુષર્ણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈ ન બાહ્ય સાશે. આ કોને કહ્યું છે? હે, શ્રીમદ રાજચંદ્રજીએ 12 ભાવના લખી છે. 12 ભાવના વિશે તો ઘણા આચાર્યોએ, ઘણા પંડિતોએ બહુ બહુ વાત લખી છે, કારણ કે એ વિશેષ બહુ અગત્યનો છે. જીવ જીવને હિત કરવું હોય એને માટે એ 12 ભાવનામાં પહેલી ભાવના કઈ? તમે કોને? પછી અમે કહીશું. અનિત્ય ભાવના, અશરણ ભાવના વગેરે ભાવનાઓ છે. આજે આપણે પૂજા કરી હતી ને, એમાં આવી હતી વાત 12 ભાવનાઓનું. એ 12 ભાવનામાં બીજી ભાવનાનું નામ છે અશરણ ભાવના. એ અશરણ ભાવના વિશે લખતા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે. શું કહે છે? કોણ શરણ છે? તો કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. માત્ર શરણ નહીં, સાચું શરણ. શું? સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય. શું લાવીને? હે, મહિમા લાવીને. તો શું થાય? અનાથ એવો તું, એકાંત સનાથ થશે, તું સનાથ થઈ જઈશ. અને એના વિના બાહ્ય બીજું કાંઈ ન સાશે. આ એકમાત્ર સાચું શરણ. સાચું શરણ તારું એ નથી ગાતા? તો એ સર્વજ્ઞનું શરણ તે સાચું શરણ છે એમ વાત શ્રીમદજી કહે છે. કાલે પણ આપણે એક સર્વજ્ઞ શબ્દની વાત લીધી હતી કે દર્શન, સમ્યક દર્શન તે ધર્મનું મૂળ છે અને સર્વજ્ઞ તે પણ ધર્મનું મૂળ છે એમ કાલે કહ્યું હતું. બરાબર. તો એ વાત ને અનુસંધાનમાં આ એક સુંદર શ્લોક છે એની આપણે સ્વાધ્યાય કરીએ છીએ. પેલા હું શ્લોક સંસ્કૃતમાં છે વાંચું છું. અભિમત ફલ સિદ્ધે રભ્યુપા યુબોધ सच भवति सुज्ञानात् चोत्यनि चोत्पत्तिराप्तात् इति भवति सपूज्य तत्प्रसादात् प्रबुद्धे नहि कृतम् उपकारं साधवो विस्मरन्ति। હમણાં સાંકળ આવીને આપણે જ્ઞાન સાર છે, દર્શન સાર છે, ચારિત્ર સાર છે, તપ સાર છે, ચારિત્ર સાર છે એમ આવ્યું હતું ને, એમ આમ પણ એક સાંકળ છે ત્રણ અંકોડેની, કઈ કે ઈષ્ટ ફળની શ્લોકાર્થ હું વાંચું છું, નિયમસાર શાસ્ત્ર પાનું નંબર 15 છે જીવ અધિકાર, એમાં જે વિદ્યાનંદી સ્વામીએ રચેલો શ્લોક છે એ શ્લોક અહીંયા લેવામાં આવ્યો છે, નીચેથી 7મી લીટી છે શ્લોકાર્થ। તમારી પાસે પુસ્તક નથી એટલે હું તો બોલું એટલું જ છે ને, તમે ક્યાંય જોવાના હતા, આવે છે એમાં 7મી લીટી છે શ્લોકાર્થ। ઈષ્ટ પહેલી લીટીનો અર્થ અભિમત ફળ સિદ્ધે હે, એટલે કે ઈષ્ટ ફળની સિદ્ધિનો ઉપાય સુબોધ સમ્યક જ્ઞાન છે। ઈષ્ટ ફળ દરેક જીવને ઈષ્ટ ફળ કયું, દરેક જીવને માટે મારે કદાચ મને વાંચવું ગમતું હોય, ભણવું ગમતું હોય તો મારે માટે ભણવું ઈષ્ટ ફળ, કોઈને પૈસા મેળવવા ગમતા હોય તો એને ઈષ્ટ ફળ પૈસા, કોઈને સત્તા મેળવવી ગમતી હોય તો એના માટે ઈષ્ટ ફળ સત્તા, પણ દરેક જીવને માટે ઈષ્ટ ફળ તો કયું કયું, ઈષ્ટફળની ઈષ્ટફળ એટલે મોક્ષ, અને મોક્ષની પ્રાપ્તિનો ફળની ઈષ્ટફળની સિદ્ધિ એટલે મોક્ષની પ્રાપ્તિનો ઉપાય સુબોધ છે, સમ્યક જ્ઞાન। મુક્તિની પ્રાપ્તિનો કૌંસમાં લખ્યું છે, મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે એક આંકડો। હવે એ સમ્યક જ્ઞાન કહ્યું તો એ ક્યાંથી લાવવું, ત્યારે કહે છે કે સચ ભવતી સુશાસ્ત્રાત્, અને તે સુબોધ સત શાસ્ત્રોથી થાય છે, સાચું જ્ઞાન શાસ્ત્રથી થાય છે। હવે તો પછી શાસ્ત્ર શાસ્ત્ર ક્યાંથી કરવું, ત્યારે કે જો લખ્યું છે, શું લખ્યું છે ત્રીજું, સુબોધ સુશાસ્ત્ર થાય છે, અને સુશાસ્ત્રની ઉત્પત્તિ આપતથી થાય છે, સત્શાસ્ત્રની ઉત્પત્તિ, ધર્મનું જે મૂળ મેં કીધું તે આવી ગયું, ધર્મનું મૂળ સર્વજ્ઞ, સમ્યક દર્શન નહીં અત્યારે, અત્યારે આ શાસ્ત્ર અત્યાર પૂરતું, આ વર્તમાનમાં જે વિષયનું અનુસંધાન છે એમાં ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, કારણ કે ભગવાનની વાણી છૂટે અને ધર્મની શરૂઆત થઈ જાય, ભગવાનની ઓમ એમ જ્યાં શરૂ થાય ને ત્યાં તો જગતની અંદર ધર્મની શરૂઆત થાય, ધર્મની શરૂઆત તો થાય પણ કેટલી ગતિની શરૂઆત થાય ખબર છે, 5 ગતિની શરૂઆત થઈ જાય, ભગવાનની વાણી છૂટે અને જગતમાં ભગવાનની વાણી સાંભળે ધર્મસભામાં, એને કેટલાક જીવો છે ને એ આવું ન હોય, આવું તે હતું હશે એ તો વાતો કરે છે, સમ્યક દર્શનથી ધર્મ થાય, શેનું એવું હોય, આપણે ચોખ્ખી વાત છે કે કોકનું ભલું કરી તો આપણું ભલું થાય, कर भला तो होगा भला, ये तो भगवान तो वातु करे बजी भले करे, एम करी बार में तो बोलिए के नहीं, भगवान ने वो ताप हो बार में तो न बोलिए के, पर अंदर में घूटे कि आ न हो न हो, એટલે એ છે ને એ સીધો બેઠો હોય અહીંયા 5000 જણ શું છે ભગવાનની સભામાં, પણ સીધો વ્યો જાય નીચે ભાવ અપેક્ષા, એ તો એ ક્યાં વ્યો જાય? નરકમાં નહીં, નિગોદમાં. ભગવાનની સતનો વિરોધ કરે એ નરકમાં ન જાય, નિગોદમાં તિર્યંજ ગતિમાં, તિર્યંજ ગતિનો નિગોદ ભાવ એમાં વ્યો જાય. અને કોઈ જીવ આવી વાત સાંભળે અને એમાં તો એમ આવે કે જે સમયે જે થવું હોય તે થાય, આવી વાત સાંભળી અને કોઈ જીવ કે માંસ ખાય જે આવવું હોય એ આવે, આપણે કંઈ ઓછો ભગવાનને કહે છે કે જે સમયે જે પરમાણુ જે જગ્યાએ જેને જ્યાં આવવાનું હોય ત્યાં આવે, આપણે શું એમાં? આવો ભાવ કરે જાય નરકમાં, ત્યાં ન્યા હો હજી તો સભા લે છે ભગવાનની, વાણી છૂટે છે અને કોઈ કહે કે આ ભગવાને વાતું કરે છે મોટી મોટી, આવી રીતે કંઈ હતું છે, ઠીક છે આ તો બધા બધી વાતો છે. આ એક જણો કહે છે કે આ બહુ ભગવાન મોટા, બીજો કહે છે આ ભગવાન મોટા, ત્રીજો કહે છે આ ભગવાન મોટા, એટલે મોટા શાના મોટા આવે, કાંઈ નથી આવું એમ કરી અને એની આડ મારે, આ વાતની આડ મારે, એટલે એ તિર્યંશમાં જાય. તિર્યંશમાં એકેન્દ્રિયમાં, બોલે નિગોદ તો આવી ગયું પહેલાં, એકેન્દ્રિયમાં, બે ઇન્દ્રિયમાં, ત્રણ ઇન્દ્રિયમાં, ચતુરિન્દ્રિયમાં, અસંગનીમાં, આ સમજી પણ ન શકે, આ શબ્દો સમજી પણ ન શકે એવી સ્થિતિમાં વ્યો જાય. કોઈ જીવ સાંભળે વાણી છૂટે, ઓ ભગવાનનો ધ્વનિ તો છૂટે છે, અને કોઈ ના આવું ઠીક લાગે છે, વાણી કેવી વાણી છે, કેવી મીઠી વાણી છે, સારું લાગે છે, આ તો શું બહુ સારું લાગે છે, કરવા જેવું છે એમ કંઈક ભાવ, પણ અત્યારે થાય આપણાથી? આપણે હું હાવ નમાલા માણસ, હું મને તો લોભનો પાર નથી, અભિમાનનો પાર નથી, કપટનો પાર નથી, હું કંઈ આવો થઈ જવું શું? કરવા જેવું છે એ વાત સાચી છે, એમ થોડાક હરખા શુભ ભાવ થાય અને થોડાક આ ન થાય એમ કરી અને જાય ક્યાં? મનુષ્યમાં. ક્યાં જાય? મનુષ્યમાં. ઠીક. પછી કેટલાક જીવો કે સરસ ભગવાન આમ આમ કંઈ સાંભળે, આ કરવું જ છે, કરવું જ છે, કરવું જ છે, એવો ભાવ કરે, ન કરીએ કાંઈ એવું નહીં, કરવું છે એવો શુભ ભાવ વધારે કરે, પણ કરવું એવો શુભ ભાવ, આ તત્વજ્ઞાન કરવું એવો, એ જાય દેવમાં. ઠીક. ઓકે. હમણાં ગુરુદેવ કીધું ને, 8 વર્ષનો છોકરો તોફાની હોય, આવિત્રો હોય, એની બેનને હેરાન કરતો હોય, શું એની બેનની થેલીમાંથી કલરની પીછી લઈ લે, ચોરી લેતો હોય, શું એની બેનના દફતરમાં ધૂળ લેવીને ધૂળની મુઠ્ઠી ભરી દેતો હોય, એવો આળવિત્રો હોય, કેવડો? 9 વર્ષનો છોકરો, એની 6 વર્ષની બેનને આમ હેરાન કરતો હોય, એ છોકરો અહીં આવે, આમાં બેઠો હોય એ ધર્મની સભામાં, અને ભગવાનની વાણી સાંભળે, તું આત્મા છો, તું જ્ઞાયક છો, તું અત્યારે પણ શરીરથી જુદો છું, અત્યારે પણ તું માત્ર જ્ઞાન જ કરેશ, એ આવિત્રો પણ હોય ને એ સાંભળે ને આમ હાજર થઈ જાય, શું મને કહેશે તું ભગવાન છો એમ કહેશે, મને એમ કહે છે હું કેવો તોફાની છું, બેનને કેવો હેરાન કરું છું. મારી વાતો એમ કહે છે કે બેનને હેરાન કરે ને, એને થોરમાં એના થોરમાં હાથ ઉગે કે એવું થાય કે, તોય તો હું મારી બેનને હેરાન કરું છું. ને આ મને આ ભગવાન તો બધું જાણે છે, મને મારું બધું આવતરા પણ જાણે છે, તો એમ નથી કહેતા કે તું દુઃખી થઈશ, તને શિક્ષા થશે. મારી વાતો મને એમ કહે છે થોરમાં હાથ ઉગશે થોર, નાની બેન મારસ ને હાથમાં થોર ઉગશે થોર, આ તો ના પાડે છે, આ તો એમ છે તું ભગવાન છો. વાહ રે વાહ મારા ભગવાન, અને તમે એવી વાંસ આવી ગઈ, હા પાડી દીધી, હું ભગવાન છું, હું જ્ઞાયક છું, વાજી હાજ હું જાણું જ છું ને, હું શું કરું છું, બેને હેરાન કરશું, રોવડાવું છું, એ રોવે છે એ હું જાણું છું, બા મને ધોલ મારે છે એ જાણું છું, આ ભગવાન મને ભગવાન કહે છે એ જાણું છું. એ જ વખતે એને હું નાયક છું, આવિત્રો નથી, તોફાની નથી, દમન નથી, એનું નામ દમન હતું, બીજાને દમન કરે, હું દમન નથી, હું જ્ઞાન છું, હું જ્ઞાનેશ્વર છું, એવી હા પડી અંદરમાં. એ જ વખતે એને સમ્યક દર્શન થયું, અને સમ્યક દર્શન થયું એટલે કઈ ગતિ શરૂ થઈ, દેવગતિ નહીં પંચમ ગતિ. જેને સમ્યક દર્શન થયું એને સમ્યક જ્ઞાન થાય, આવ્યું ને, સમ્યક જ્ઞાન થાય એને સમ્યક ચારિત્ર થાય, સમ્યક ચારિત્ર થાય એને ઈષ્ટ ફળની પ્રાપ્તિ એટલે કે મુક્તિ એટલે કે પાંચમી ગતિ થાય. શું? ભગવાનની વાણી છૂટે ત્યાં કેટલી ગતિ થાય? પાંચ ગતિ શરૂ થઈ જાય, પંચમ ગતિ એકી સાથે. આવો પ્રકાર છે. એટલે શું કહ્યું આ વાત? આપણે વાત તો શું હતી કે આપ તો જે આ સુશાસ્ત્ર એની ઉત્પત્તિ આપતા એટલે સર્વજ્ઞ, આપતા એટલે તીર્થંકર દેવ, આપતા એટલે કેવળ જ્ઞાની ભગવાન, તો સર્વજ્ઞ દેવની કૃપાથી થાય છે, આત્માની થાય છે. માટે તેમના પ્રસાદને લીધે, પ્રસાદ એટલે એમની કૃપા, એને લીધે આપતા પુરુષ એટલે કોણ? સર્વજ્ઞ દેવ, બુદ્ધજનો વડે એટલે જ્ઞાની વડે. પછી ઓલો છોકરો દમન શું કરે? દમન અંદર માતા પ્રણામ કરે, કેટલી વાર? ત્રણ વાર હોય ને પ્રણામ, તો ત્રણ વાર કરાય ને, કે 108 વાર કરાય. અરે પ્રણામ તો સેંકડો વાર અનંત વાર કરવા માંડ્યો અંદરમાં. પ્રણામ એટલે વાહ ભગવાન વાહ, તમને તો હું મારામાં બેહાડી દઉં, તમને મારા હવે અહીંયા નથી રાખવા, અહીં નથી રાખવા ભગવાનને, મારે ભગવાનને ફેરવાય, મારે ભગવાનને ફેરવી અને અહીં બેહાડી દેવા છે. ક્યાં? અહીંયા. તમે અત્યારે અહીંયા છો પણ હવે તમને ઉપાડીને મારે આમાં ફેરવી દેવા છે, એવી મારે ભક્તિ કરવી છે. આવો પ્રકાર. તો શું કહે છે કે આપની પ્રસાદને લીધે બુદ્ધજનો વડે પૂજવા યોગ્ય છે, અર્થાત મુક્તિ તે સર્વજ્ઞ દેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞ દેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે. હવે છેલ્લો છક્કો આ છે. છક્કો એટલે શું? કે ઓલા બેટમેન એક દડો ટચ કરતો હોય, જરાક લાગ પડે તો આમ મારીને બે મારતો હોય, કોકોન મારતો આમ કરીને બાઉન્ડરી મોકલતો હોય, પણ પછી તો ઓલા બાઉન્સ દડો ફેંક્યો ને ઓલા ઊંચો ખામો, કે આના માથા તોડી નાખું, એટલે ઓલા એ આમ કરી ઉભો કરી અને છક્કો માર્યો. એ છક્કાનો દડો ગયો ક્યાં ખબર છે? પેવેલિયનની ઓલી કોર પેવેલિયન વટાવીને ત્યાં ગયો. એ આ છક્કો છે. શું છક્કો છે? ચાર ત્રણ લીટીમાં જે વાત કહેવી છે એને તણેયને વળોટી જાય, તણેયને ધન્ય ધન્ય બનાવી દે એવી આ છેલ્લી લીટી છે. શું કે નહી કૃતમ ઉપકારમ સજ્જના વિસ્મરંતી. સજ્જન કોણ નામ કહેવાય? ગુરુદેવ કહે છે કે સજ્જનતા વિના નીતિ સામાન્ય નીતિ ધની સજ્જનતા વિના આવો ઉત્તમ ધર્મ અંદરમાં પરિણમે નહીં. જેના નીતિ ના ઠેકાણા ન હોય, ગુરુદેવ કહે છે ને, જેના બહારની નીતિ ના ઠેકાણા ન હોય, હજી ફૈબાની પૈસા વળવી લીધા હોય. શું હજી ફૈબાના ફૈબા એટલે બેન જ કહેવાય, હો બાપની બેની ફૈબાને બેન હરખા જ કહેવાય, તે એના પૈસા વળવી જાય એવો એવો પ્રકાર હોય અને શાસ્ત્ર વાંચતા હોય તો કહે છે કે એવા જેના સામાન્ય નીતિના ઠેકાણે પણ ન હોય એવા પરિણામમાં જીવ હોય તો એવા જીવને આવો ધર્મ પરિણમે નહીં. ફૈબા કેવી હોય પાછી? કે એ ફૈબાએ આની બા મરી ગઈ હોય તો ફૈબા વિધવા હોય એટલે એને પોતાના ઘરે રાખીને ઉછેર્યો હોય એવી ફૈબા હોય તો, અને એ ફૈબાનું ખાઈ જાય લાગ પડે એટલે તો શું કહે છે? નહી કૃતમ ઉપકારમ સજ્જના વિસ્મરંતી. સજ્જનની વ્યાખ્યા આપી. સજ્જન એટલે શું? કે જે કરેલા ઉપકારને કદી પણ ભૂલે નહીં. આ વાત ક્યાંથી આવી? જો પહેલેથી આવી કે મુક્તિનું ઇષ્ટફળની પ્રાપ્તિ સુબોધથી થાય, સમ્યક જ્ઞાનથી થાય. સમ્યક જ્ઞાનની હાંકળ આલે છે, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ આપતથી થાય, સત્શાસ્ત્રથી થાય. શાસ્ત્રની ઉત્પત્તિ સર્વજ્ઞથી થાય, માટે જ્ઞાનીઓ સર્વજ્ઞને પૂજે છે, માટે જ્ઞાનીઓ સર્વજ્ઞનું બહુમાન કરે છે. શા માટે? કારણ કે નહી કૃતમ ઉપકારમ સજ્જના વિસ્મરંતી. સજ્જન માણસો કોઈએ ઉપકાર કર્યો હોય, કેટલો? એક આંગળી ચીંધવાનો ઉપકાર. હું હાલીને આવતો હો અને રસ્તો આડો આવડો ભૂલી જાય અને હું કહું કે ભાઈ પેલો બાગ આવે છે ને, ત્રિકોણીય બાગ, આ એ બાગ પાસે મારે મંદિર છે, ત્યાં જવું છે. એ ક્યાં આવ્યો? તો કે તમે જો આમ હાલો, પછી આમથી સીધા આમ જાઓ અને પછી આમ જાઓ સીધા. બાગના ડાબી બાજુ ન વળતા, જમણી બાજુ વળજો. જૂના મંદિરની અપેક્ષા વાત કરું છું, મને એ બહુ યાદ આવે છે. જૂના જમણી બાજુ વળજો જૂના મંદિરે, અને ડાબી બાજુ વળવો હો તો એ મંદિર આવશે, નવું મંદિર થયું છે ત્યાં આવશે. એટલું બતાવ્યું હોય અને હું થાકીને લોથ થયો હોઉં અને મળે રસ્તો મળે, હાશ ઠેકાણે આવી ગયા. એટલું આંગળી ચીંધી હોય પણ સજ્જન માણસો આંગળી ચીંધ્યાનું પણ ફૂળ ચૂકતા નથી. નહીં કૃતમ ઉપકારમ એટલે કરેલા ઉપકારને સજ્જન માણસો ભૂલતા નથી. આ સજ્જન માણસોની વ્યાખ્યા છે. સજ્જન કોને કહેવા? કે કોઈએ એક પૈ જેટલું એક નામ માત્ર પણ આપણું ભલું કર્યું તો એનો બદલો અનેક ગણો કરીને આપે, ન આપે તો પણ કમસે કમ કે એ કરેલા ઉપકારને ભૂલે નહીં. જો પેલો આળવિત્રો દમન હોત ને તો એ જ્યારે સમજ્યો ને ત્યારે શું કે ખબર છે? હા, ફૈબાએ મારી માં તો મરી ગઈ હતી પણ આ ફૈબાએ મને લાલન પાલન કરીને મોટો કર્યો. એણે મને એની સ્થિતિ નહોતી તોય મને ભણાવ્યો, મને સારા સંસ્કાર મળે, સમાજમાં હું આગળ આવું એવું તૈયાર કરાવ્યો મને, ભલું થયું અમારા ફૈબાનું. એમ કરીને જિંદગીભર એ ભૂલે નહીં, એનું નામ સજ્જન. નહીં કૃતમ ઉપકારમ સજ્જના વિસ્મરંતી. કેવું સુંદર વાત છે, તમે વિચાર કરો કે સજ્જન એટલે કે જે કરેલા નાના કે મોટા કોઈ પણ પ્રકારના કરેલા ઉપકારને જે ભૂલે નહીં એનું નામ તે સજ્જન. અને આવી સજ્જનતા હોય તો જ તે આપણા આત્માધાર ગુરુદેવ કહે છે કે એ ધર્મ પામવાને લાયક છે. સામાન્ય સજ્જનતા ન હોય તો એને આ વાત ગમે એટલી ઊંચી હોય તો પણ એને અંદરમાં ઉતરે નહીં. ખાવ ખારો પથરો હોય શીલા, એની અંદર પાણી રેડો ગમે એટલું તો પણ કેટલું ઉતરે. એ જો અંદરમાં કંઈક નરમાશ હોય તો ઉતરે. એટલે આ કહે છે કે જેનામાં આવી સજ્જનતા કોઈ પણ પ્રકારની, કે જે પોતાના ઉપર કરેલા ઉપકારને જે કદી વિસ્મરતા નથી, જે કદી ભૂલતા નથી, એનું નામ તે છે સજ્જન. અને આવા સજ્જનો હોય એ જ તે ખરેખર આવી ઊંચી જાતના ધર્મને પામવાને માટેના પાત્ર થાય. પરમ કૃપા સદગુરુ દેવનો જય હો. કૃષ્ણ મૂર્તિ ભગવતી
માતનો જય હો.
પરમ મિત્ર દિગંબર
જૈન ધર્મનો જય હો.
મારે જરાક અત્યારે જવું છે ને એટલે 5 મિનિટ વહેલું કરીશું.
શ્રી રમેશભાઈ હવે એક ભક્તિ કરાવશે.
વીત્યો કાળ અનંતો અબ તક ક્ષણ નહીં હવે ગુમાવ, શુભા શુભમાં અટકીશ નહીં પ્રભુ એ નહીં તારું કામ. સુદનુસારણ ગ્રહી લેતા સિદ્ધ કહે આવ્યા, તમે આપ્યો આ તમરાજ, તમે આપ્યો આ તમરાજ. તને સ્વભાવનો મહિમા ના આવ્યો કદી, તને સ્વભાવનો મહિમા ના આવ્યો કદી. તારી આશ્રવથી જુદી છે જાત રે ભાઈ, અનંત ગુણના છે ભંડાર તુજમાં ભર્યા. પોતે પોતાની દયા કદી ના કરી તું, વાત ગુરુની સુન જરા. દ્રવ્ય દ્રષ્ટિ જ સમ્યક દ્રષ્ટિ કહી, પુણ્ય રુચિ ને જડની છે રુચિ કહી. પૂર્ણ પ્રતિ શરૂઆત ને ખરી કહી, સ્વાનુભૂતિ વિના સમકીત નહીં તું, વાત ગુરુની સુન જરા. અનાદિથી તું રખડ્યો છે સંસારમાં, કર્તૃત્વની માન્યતા કારણ છે. એ તારા સ્વભાવમાં છે જ નહીં, તું તો માત્ર કરતા નાયક છે તું, વાત ગુરુની સુન જરા આવી વાતો ગુરુએ છે આપી તને આવી વાતો કદી તે શું સુણી હતી આ તો સો ટચનું છે રે સોનું ભાઈ વિતરાગ પરમાત્માની વાત છે આ તું વાત ગુરુની સુન જરા આ વાત તને હિતકારી છે બીજી વાતોમાં તું ક્યાંય અટકીશ નહીં હવે વ્યર્થ સમય તું ગુમાવીશ નહીં તું વાત ગુરુની સુન જરા